એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સ્વાગત છે સૌ શ્રોતાઓનું આજની આપણી આ જ્ઞાનયાત્રામાં. આજે આપણે એક એવા પુસ્તક અને એમ કહીએ ને વિચારધારાની વાત કરવાના છીએ જે લગભગ 2000 વર્ષ જૂની છે.
હા, પણ આજે પણ એટલી જ કદાચ વધારે પ્રસ્તુત છે.
બિલકુલ, આજે આપણે ઊંડા ઉતરીશું સેનેકાના લેટર્સ ફ્રોમ અ સ્ટોઇકમાં.
હા, લ્યુસિયસ એનિયસ સેનેકા, એમનું મૂળ પુસ્તક લેટિનમાં એપિસ્ટોલાએ મોરાલેસ આટ વિસિલિયમ, એટલે કે લ્યુસિલિયસને લખેલા નૈતિક પત્રો. આ કોઈ એવી વાર્તા નથી, પણ જીવન જીવવાની ચાવીઓ છે એમ સમજો.
અને અત્યારે જરૂર પણ છે એવી ચાવીઓની. ચારે બાજુ આટલી બધી અનિશ્ચિતતા, ભાગદોડ, તણાવ, ત્યારે અંદરથી શાંતિ ક્યાંથી લાવી, મજબૂત કઈ રીતે બનવું, આ સવાલ બધાને થાય.
સાચી વાત. અને સેનેકા એમની સ્ટોઇક ફિલોસોફી આપણને એ જ શીખવે છે કે ભાઈ બહાર શું ચાલે છે, પૈસા, પદ, લોકો શું કહે છે, એના પર બહુ ધ્યાન ન આપો. એના પર ધ્યાન કેન્દ્રિત કરો, કારણ કે એ આપણા હાથમાં છે. પરિસ્થિતિ ભલે ગમે તેવી હોય, આપણી પ્રતિક્રિયા તો આપણે નક્કી કરી શકીએ ને.
હા, એ વાત તો સાચી. આ એકદમ કાલાતીત ડહાપણ કહેવાય.
તો ચાલો આ ડહાપણના સાગરમાં ડૂબકી મારીએ, જોઈએ સેનેકા આપણને શું શીખવે છે. પહેલા તો એ સમજીએ કે આ સેનેકા હતા કોણ. લ્યુસિયસ એનિયસ સેનેકા ઈસુ પૂર્વે 4ની આસપાસ જન્મ્યા અને ઈસવી 65માં મૃત્યુ પામ્યા,
એટલે લગભગ 2000 વર્ષ પહેલા.
હા, અને એ ખાલી ફિલોસોફર નહોતા, રોમન સામ્રાજ્યમાં એમનું બહુ મોટું નામ હતું. રાજનેતા હતા, સારા વક્તા હતા, નાટકો પણ લખતા. અને જે કુખ્યાત સમ્રાટ નીરો હતો ને,
હા નીરો,
એના શિક્ષક હતા અને પછી મુખ્ય સલાહકાર પણ બન્યા.
ઓ, એટલે એમનું જીવન જ બહુ રસપ્રદ લાગે છે. એક બાજુ તમે કહો છો સ્ટોઇક ફિલોસોફી, સાદગી, સદગુણ, અને બીજી બાજુ એ રોમના સૌથી પૈસાદાર અને પાવરફુલ માણસોમાંના એક હતા. આ તો કેવો વિરોધાભાસ.
બિલકુલ, આ જ એમના જીવનની ખાસિયત હતી. એમણે સત્તાનું શિખર પણ જોયું અને પછી દેશનિકાલ પણ ભોગવ્યો. લગભગ 8 વર્ષ કોર્સિકા ટાપુ પર રહ્યા.
8 વર્ષ?
હા, અને અંત તો એનાથી પણ વધારે નાટકીય. એમના જ શિષ્ય નીરોએ એમને આત્મહત્યા કરવાનો હુકુમ કર્યો.
ઓહ,
પણ કહેવાય છે કે એમણે એનો સામનો પણ એકદમ સ્ટોઇક શાંતિથી કર્યો. એટલે એમનું જ્ઞાન છે ને, એ ખાલી પુસ્તકો વાંચીને નથી આવ્યું,
અનુભવોમાંથી ઘડાયેલું છે.
બરાબર, જીવનના સારા નરસા, ઊંચા નીચા બધા અનુભવોમાંથી. જ્યારે એ સંપત્તિ કેટલી જોખમી છે લખતા હતા, ત્યારે પોતે ખૂબ ધનવાન હતા.
હા,
જ્યારે સત્તા કેટલી ક્ષણિક છે લખતા હતા, ત્યારે પોતે સત્તા ભોગવી રહ્યા હતા. અને મૃત્યુનો સામનો કેમ કરવો એ લખતા હતા, ત્યારે એમના જીવ પર રાજકીય ખતરો સતત રહેતો.
એટલે જ એમની વાતોમાં વજન લાગે છે. એ ખાલી વાતો નથી, જીવાયેલું સત્ય છે.
એકદમ, એટલે જે આટલા વિશ્વાસપાત્ર લાગે છે.
ચાલો હવે પુસ્તક પર આવીએ, લેટર્સ ફ્રોમ અ સ્ટોઇક. તમે કહ્યું એમ આ પત્રો છે.
હા, 124 પત્રો. એમના એક મિત્ર હતા લ્યુસિલિયસ જુનિયર, સિસિલીમાં મોટા અધિકારી હતા. એમને લખેલા અંગત પત્રો છે આ.
પણ ખાલી અંગત પત્રો નથી લાગતા, નહીં, એમાં એક જાતનું માર્ગદર્શન છે.
ચોક્કસ, દેખાવમાં પત્રો છે, પણ સેનેકા જાણે ગુરુ બનીને લ્યુસિલિયસને શીખવી રહ્યા છે અને લ્યુસિલિયસના માધ્યમથી આપણને સૌને.
શું શીખવી રહ્યા છે?
જીવન જીવવાની કળા, ફિલોસોફીનું માર્ગદર્શન, સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ, એટલે કે સ્વ સુધારણાનો રસ્તો બતાવી રહ્યા છે ધીમે ધીમે.
એટલે શરૂઆતમાં નાની નાની વાતો હશે રોજબરોજની.
હા, પહેલા પ્રેક્ટિકલ સલાહ આપે છે, સમય કઈ રીતે વાપરવો, મિત્રો કેવા પસંદ કરવા, ભીડથી કેમ દૂર રહેવું, અને પછી ધીરે ધીરે ઊંડા ઉતરે છે
ફિલોસોફીના મુખ્ય સિદ્ધાંતો તરફ.
બરાબર, ભયનો સામનો, ઈચ્છાઓ પર કાબુ, મુશ્કેલીઓ માટે તૈયારી, દુઃખનો સ્વીકાર, અને સૌથી મુખ્ય સદગુણ, એ જ સાચું સુખ છે એ વાત સમજાવે છે.
અને ભાર શેના પર છે? ખાલી જાણવા પર કે?
ના ના, જાણવા પર નહીં, જીવવા પર. સેનેકા વારંવાર કહે છે કે ફિલોસોફી એ કોઈ બેસીને ચર્ચા કરવાનો વિષય નથી, એને જીવનમાં ઉતારવાની છે દરરોજ.
ઇન્ટરેસ્ટિંગ. તો ચાલો આ વિચારોને થોડા વધુ ઊંડાણથી જોઈએ. પત્રોમાં આમ તો ચેપ્ટર નથી હોતા, પણ આપણે વિષય પ્રમાણે વાત કરી શકીએ.
હા, કરી શકીએ.
સૌથી પહેલો અને મને લાગે છે બહુ જ મહત્વનો મુદ્દો, સમય અને મૃત્યુ.
હા, પત્ર એકમાં જ સેનેકા આ વાત કરે છે. કહે છે કે આપણી સૌથી મોટી ભૂલ શું છે ખબર છે?
શું?
આપણે પૈસા બચાવવા બહુ ધ્યાન આપીએ, નાની નાની વસ્તુનો હિસાબ રાખીએ, પણ સમય, જે ખરેખર અમૂલ્ય છે, જે પાછો નથી આવવાનો, એને આપણે કેવો વેડફી નાખીએ છીએ.
સાચી વાત. આપણે સમયને જાણે મફતમાં મળ્યો હોય એમ વાપરીએ છીએ.
એટલે જ સેનેકા પેલો વિચાર આપે છે મેમેન્ટો મોરી.
મેમેન્ટો મોરી એટલે
લેટિન છે. એનો અર્થ થાય યાદ રાખ કે તારું મૃત્યુ નિશ્ચિત છે.
ઓહ, આ તો થોડું ડરામણું નથી લાગતું?
ના, ડરામણું નથી. એનો હેતુ ડરાવવાનો નથી, એનો હેતુ જગાડવાનો છે, યાદ અપાવવાનો છે કે જીવન ટૂંકું છે, અમર્યાદિત નથી, એટલે દરેક ક્ષણ કિંમતી છે.
એટલે કે મૃત્યુને યાદ રાખીને જીવનને વધુ સારી રીતે જીવવાનું છે.
બરાબર. પૂરી સભાનતાથી, કૃતજ્ઞતાથી, જ્યારે ખબર હોય કે સમય ઓછો છે, ત્યારે જ આપણે નક્કી કરી શકીએ કે શું ખરેખર મહત્વનું છે અને શું નથી, ક્યાં સમય આપવો અને ક્યાં નહીં.
આ બહુ પાવરફુલ વિચાર છે. અને બીજો એક તમે કહેતા હતા સ્ટોઇક વિચાર, નિયંત્રણનો દ્વંદ, ડાયકોટોમી ઓફ કંટ્રોલ, એ શું છે?
આ તો સ્ટોઇસિઝમનો પાયો છે એમ સમજો. બહુ જ સરળ પણ ગહન વિચાર છે. એ કહે છે કે દુનિયામાં બધી વસ્તુઓ બે ભાગમાં વહેંચાયેલી છે.
કયા બે ભાગ?
એક જે આપણા નિયંત્રણમાં છે અને બીજું જે આપણા નિયંત્રણમાં બિલકુલ નથી.
આપણા નિયંત્રણમાં શું છે?
આપણા વિચારો, આપણે શું વિચારીએ છીએ, આપણા નિર્ણયો, આપણે શું કરવાનું પસંદ કરીએ છીએ, આપણા પ્રયત્નો, આપણું ચારિત્ર, આપણી પ્રતિક્રિયાઓ.
ઓકે, અને નિયંત્રણ બહાર શું છે?
લગભગ બધું જ બાકીનું. બહારની ઘટનાઓ, બીજા લોકો શું કરે છે, શું બોલે છે, આપણું સ્વાસ્થ્ય, અમુક હદ સુધી જ આપણા હાથમાં છે. આપણી પાસે કેટલા પૈસા છે, હવામાન કેવું છે, ટ્રાફિક જામ, લિસ્ટ બહુ લાંબુ છે.
એટલે જે આપણા હાથમાં જ નથી એના માટે ચિંતા કરવાનો કે દુઃખી થવાનો કોઈ મતલબ નથી. જેમ કે રિઝલ્ટ શું આવશે એની ચિંતા કર્યા કરવી.
બરાબર પકડ્યું. સેનેકા કહે છે કે આપણું મોટાભાગનું દુઃખ એટલા માટે છે કે આપણે જે વસ્તુ આપણા કંટ્રોલમાં નથી એને કંટ્રોલ કરવા મથીએ છીએ. સ્ટોઇક માણસ શું કરે? એ 100% ધ્યાન એના પર આપે જે એના હાથમાં છે, એટલે કે પોતાના પ્રયત્નો પર, પોતાના વિચારો પર, પોતાની પ્રતિક્રિયા પર, અને બાકી બધું જે નથી કંટ્રોલમાં
એનો સ્વીકાર કરી લે શાંતિથી.
હા, એને સ્વીકારી લે સમભાવથી. ટ્રાફિક જામ તમે બદલી શકવાના નથી, પણ એમાં તમે ગુસ્સે થાઓ છો કે શાંત રહો છો એ તમારી પસંદગી છે. આ જ આપણી અંદરની શક્તિ છે, આપણો આંતરિક ગઢ.
વાહ, આંતરિક ગઢ. આ વિચાર ગમ્યો. પણ પેલી ઉદાસીન વસ્તુઓવાળી વાત તમે કહેતા હતા, સ્વાસ્થ્ય, પૈસા, પ્રતિષ્ઠા, આ બધું ઉદાસીન છે, ઇનડિફરન્સ. આ સમજાવો ને, પૈસા કે સારી હેલ્થ મહત્વના નથી?
સારો સવાલ છે. જો સ્ટોઇક લોકો એમ નથી કહેતા કે આ વસ્તુઓ ખરાબ છે કે બિનજરૂરી છે. ઉદાસીનનો મતલબ અહીં એ છે કે આ વસ્તુઓ આપણી નૈતિકતા કે આપણી સાચી ખુશી નક્કી નથી કરતી.
એટલે
ધારો કે તમે એક મુસાફરી પર નીકળ્યા છો, તમારો લક્ષ્ય છે શાંતિ અને સદ્ગુણ પ્રાપ્ત કરવાનું. હવે રસ્તામાં સારું વાતાવરણ મળે, તડકો હોય, પવન સરસ હોય, તો મુસાફરી સહેલી બને, મજા આવે.
હા,
આ સારું વાતાવરણ એટલે સારી તબિયત, પૂરતા પૈસા, સારી પ્રતિષ્ઠા. એ પસંદ કરવા યોગ્ય ઉદાસીન, પ્રિફર્ડ ઇનડિફરન્ટ છે. એ હોય તો સારું.
અને જો વાતાવરણ ખરાબ હોય તો? વરસાદ, તોફાન.
તો મુસાફરી અઘરી બને, તકલીફ પડે. આ ખરાબ વાતાવરણ એટલે ખરાબ તબિયત, પૈસાની તંગી, અપમાન. આ ના પસંદ કરવા યોગ્ય ઉદાસીન, અનપ્રિફર્ડ ઇનડિફરન્સ છે. એ ન હોય તો સારું.
પણ
મૂળ વાત એ છે કે તમારું લક્ષ્ય તો પેલું શાંતિ અને સદ્ગુણ જ છે. વાતાવરણ સારું હોય કે ખરાબ, તમે તમારા લક્ષ્ય તરફ આગળ વધી શકો છો. કદાચ ખરાબ વાતાવરણમાં થોડી વધુ હિંમત અને મહેનત જોઈએ, પણ પહોંચી તો શકો જ.
ઓકે, એટલે કે આ બધી બહારની વસ્તુઓ સાધન જેવી છે, સાધ્ય નથી.
બરાબર. સાધ્ય એટલે કે અંતિમ લક્ષ્ય તો ફક્ત સદ્ગુણ જ છે. સ્ટોઇસિઝમનો આ મુખ્ય સિદ્ધાંત છે, વર્ચ્યુ ઇઝ ધ સોલ ગુડ. સદ્ગુણ એ જ એકમાત્ર સાચું સારું છે.
સદ્ગુણ એટલે શું, જરા ચોખવટ કરશો?
હા, મુખ્યત્વે ચાર ગુણો, વિવેક બુદ્ધિ, વિઝડમ. સાચું શું, ખોટું શું એ સમજવું. ન્યાય, જસ્ટિસ, બીજા સાથે યોગ્ય વર્તન કરવું. હિંમત, કરેજ, મુશ્કેલીઓનો ડર્યા વગર સામનો કરવો, અને સંયમ, ટેમ્પરન્સ, પોતાની ઈચ્છાઓ અને આવેગો પર કાબૂ રાખવો.
આ ગુણો કેળવવા એ જ મુખ્ય કામ છે.
હા, કારણ કે સાચી શાંતિ અને ખુશી આમાંથી જ મળે છે, બહારની વસ્તુઓમાંથી નહીં. સેનેકા એક પત્રમાં, પત્ર 41, તો ત્યાં સુધી કહે છે કે દરેક માણસની અંદર એક પવિત્ર આત્મા છે, તર્કનો અંશ છે. એની સાથે સુસંગત રીતે જીવવું એ જ આપણો ધર્મ છે.
અંદરની શક્તિ વધારવા માટે સેનેકા એક બીજી ટેકનિક પણ કહે છે, પ્રીમેડિટેશિયો મલોરમ. આ નામ થોડું અટપટું છે.
હા, લેટિન છે, પ્રીમેડિટેટિયો મલોરમ. એનો અર્થ થાય ખરાબ ઘટનાઓની પૂર્વ વિચારણા.
એટલે કે નેગેટિવ વિચારવાનું, શું ખરાબ થઈ શકે છે વિચાર્યા કરવાનું. આ તો ચિંતા વધારવા જેવું ન થયું.
ના, એવું નથી. આ એક માનસિક કવાયત છે, ચિંતા નથી. સેનેકા કહે છે કે રોજ થોડો સમય એ વિચારવામાં કાઢો કે તમારી સાથે શું ખરાબ બની શકે છે. નોકરી જતી રહે, બીમારી આવે, કોઈ પ્રિય વ્યક્તિ દૂર થાય.
પણ શા માટે? ફાયદો શું?
બે મુખ્ય ફાયદા છે. પહેલો, જ્યારે આપણે આવી કલ્પના કરીએ છીએ ત્યારે આપણું મન થોડું તૈયાર થાય છે. જો ખરેખર એવું કંઈક બને તો આઘાત ઓછો લાગે, આપણે સાવ ભાંગી નથી પડતા.
ઓકે, અને બીજો ફાયદો?
બીજો ફાયદો વધારે મહત્વનો છે. જ્યારે તમે કલ્પના કરો છો કે તમારી પાસે અત્યારે જે છે, ઘર, નોકરી, તબિયત, સંબંધો, એ નથી, ત્યારે તમને એની સાચી કિંમત સમજાય છે.
એટલે કે કૃતજ્ઞતા વધે છે, એપ્રિશિએશન.
એકદમ. તમારી પાસે જે છે એના માટે તમે વધુ આભારી બનો છો. એટલે આ ટેકનિક ડરવા માટે નથી, પણ મજબૂત બનવા અને જે છે એની કદર કરવા માટે છે. સેનેકા ક્યારેક એમ પણ કહેતા કે જાણી જોઈને થોડી તકલીફ વેઠો.
જેમ કે?
જેમ કે એકાદ દિવસ સાવ સાદું જમો, ઠંડા પાણીથી નાહી લો, જમીન પર સૂઈ જાઓ. આનાથી શું થાય? આપણી સહનશક્તિ વધે અને નાની નાની સગવડો માટે પણ આપણને સારું લાગે.
વાહ, આ તો બહુ જ પ્રેક્ટિકલ વાતો છે. જો આપણે આખા પુસ્તકમાંથી એમ કરીને 5 મુખ્ય સંદેશ તારવવા હોય તો કયા કહી શકાય જે આજે પણ કામ લાગે?
સારો વિચાર છે. પહેલું તો તમારા સમયની કદર કરો, એ પાછો નહીં આવે. ક્યાં વાપરો છો એ ધ્યાન રાખો.
બીજું?
બીજું પેલું નિયંત્રણનો દ્વંદ્વ, શું તમારા હાથમાં છે અને શું નથી એ સ્પષ્ટ રાખો. જે હાથમાં છે એના પર મહેનત કરો, બાકીનું સ્વીકારો. આજના સ્ટ્રેસ માટે આ બહુ જરૂરી છે.
ત્રીજું?
ત્રીજું, સાચું સુખ અંદર છે, બહાર નહીં. પૈસા, પદ, દેખાવ પાછળ દોડવા કરતા ચારિત્ર્ય બનાવો, સદગુણ કેળવો.
ચોથું?
ચોથું, મુશ્કેલીઓ તો આવશે જ, એના માટે માનસિક રીતે તૈયાર રહો. પ્રીમેડિટેશિયો જેવી કસરતથી મજબૂત બનો, સ્થિતિસ્થાપકતા કેળવો.
અને પાંચમું?
અને પાંચમું, ભીડથી અને બીજાના મંતવ્યોથી બહુ પ્રભાવિત ન થાઓ. લોકો શું કહેશે એની ચિંતા છોડો, તમારા સિદ્ધાંતો પર ચાલો, સાચા મિત્રો બનાવો.
આ પત્રોમાં ઘણી એવી લાઇનો છે જે સીધી અસર કરે છે. અમુક કોટ્સ જેવા વિચારો યાદ આવે છે, જેમ કે એક છે, આપણી પાસે જીવવા માટે ઓછો સમય છે એવું નથી, પરંતુ આપણે ઘણો સમય વેડફી નાખીએ છીએ. આ સીધું આપણને વિચારતા કરી દે.
હા, અને બીજું, જે જરૂરી બને તે પહેલા પીડાય છે, તે જરૂરી કરતાં વધુ પીડાય છે. આ ચિંતા માટે કેટલી સાચી વાત છે. ભવિષ્યનું વિચારીને અત્યારે જ દુઃખી થઈ જઈએ છીએ.
અને પેલું ગરીબીવાળું, જેની પાસે બહુ ઓછું છે તે ગરીબ નથી, પરંતુ જે વધુ ઈચ્છે છે તે ગરીબ છે. આ તો અદ્ભુત છે, સંતોષની વાત.
બરાબર, આપણી ઈચ્છાઓ જ આપણને ગરીબ બનાવે છે. અને છેલ્લું, જો કોઈ જાણતું નથી કે તે કયા બંદર તરફ સફર કરી રહ્યું છે, તો કોઈ પવન અનુકૂળ નથી.
એટલે કે જીવનમાં ધ્યેય હોવો જરૂરી છે, દિશા નક્કી હોવી જોઈએ.
હા, જો ખબર જ ન હોય ક્યાં જવું છે, તો પછી ગમે તે રસ્તે ચાલ્યા જાઓ, શું ફરક પડે. સ્ટોઇક માટે એ ધ્યેય સ્પષ્ટ છે, સદગુણ અને આંતરિક શાંતિ.
આ બધું સાંભળવામાં બહુ સારું લાગે છે, પણ રોજબરોજના જીવનમાં આ બધું ઉતારવું કઈ રીતે? કોઈ પ્રેક્ટિકલ ટિપ્સ છે?
ચોક્કસ છે. જેમ કે જ્યારે પણ ટેન્શન આવે, ગુસ્સો આવે, ચિંતા થાય, તરત પેલો નિયંત્રણનો દ્વંદ્વ યાદ કરો.
એટલે પૂછવાનું કે આમાં શું મારા હાથમાં છે.
હા, પૂછો, આમાં હું શું કરી શકું એમ છું અને શું મારા હાથ બહાર છે. જે કરી શકો એના પર ફોકસ કરો, બાકી છોડી દો. જેમ કે કોઈએ તમારું અપમાન કર્યું, એમનું બોલવું તમારા હાથમાં નથી.
પણ મારો જવાબ? શાંત રહેવું કે ગુસ્સે થવું
એ મારા હાથમાં છે.
બરાબર, એના પર કામ કરો.
અને ટાઈમ મેનેજમેન્ટ માટે?
સેનેકા કહે છે એમ, ટાઈમ ઓડિટ કરો, જુઓ તમારો સમય જાય છે ક્યાં. ખરેખર મહત્વના કામ કરો છો કે પછી આમતેમ ભટકો છો? અગત્યના કામ માટે સમય ફાળવો, અને જે કામનું નથી એને ના કહેતા શીખો. અને પેલી પ્રી મેડિટેશિયો, રોજ નેગેટિવ વિચારવાનું.
નેગેટિવ નહીં, પ્રેક્ટિકલ. રોજ સવારે 5 મિનિટ વિચારો આજે કઈ મુશ્કેલી આવી શકે, અને જો આવે તો હું શાંતિથી શું કરીશ. બસ આટલું જ. આ ડરવા માટે નથી, તૈયાર રહેવા માટે છે. અને અઠવાડિયે એકવાર કોઈ નાની અગવડ જાણી જોઈને સહન કરો. ઠંડા પાણીથી નાહી લીધું, થોડું ઓછું જમ્યા,
એનાથી સહન શક્તિ વધશે.
હા, અને આત્મવિશ્વાસ પણ.
અને સંબંધોમાં?
ક્વોલિટી પર ધ્યાન આપો, ક્વોન્ટિટી પર નહીં. સાચા મિત્રો બનાવો જે તમને સારા બનવામાં મદદ કરે, ખાલી ટાઈમપાસવાળા નહીં. અને લોકોના ટોળા પાછળ ન દોડો. શું ટ્રેન્ડિંગ છે એના કરતાં શું સાચું છે એ જુઓ.
મારા માટે તો આ આખી વાતચીતનો સાર એ છે કે ફિલોસોફી એ કોઈ હવામાં વાતો કરવાનો વિષય નથી. એ તો જીવવાની રીત છે, એકદમ પ્રેક્ટિકલ. અને આપણી શાંતિ, આપણી ખુશી એ બહાર નથી શોધવાની,
એ અંદર જ છે.
હા, આપણા પોતાના વિચારો અને કર્મોમાં. આપણે બહારના સંજોગોને દોષ આપવાનું બંધ કરીને અંદર જોવાની જરૂર છે.
અને મારા માટે સૌથી મોટો ટેકઅવે એ છે કે પસંદગી હંમેશા આપણી પાસે હોય છે. ગમે તેવી પરિસ્થિતિ હોય, આપણે કેવો પ્રતિભાવ આપવો છે એ આપણા હાથમાં છે. આ શક્તિ આપણી અંદર જ છે.
બરાબર. સૈનિકાનું શાણપણ આપણને એ જ યાદ અપાવે છે કે સાચું સુખ કંઈ બહારથી નથી આવતું, એ તો આપણી અંદરની સમજ, આપણા નિર્ણયો, આપણી માનસિક સ્થિતિ પર આધાર રાખે છે.
અને કદાચ આપણે બધાએ વિચારવું જોઈએ કે આપણે રોજ શેને વધારે મહત્વ આપીએ છીએ.
બહારના દેખાવને, પૈસાને, લોકો શું કહેશે એને,
કે પછી
આપણી અંદરની શાંતિને, આપણા ચારિત્રને, આપણા સદગુણને. આ સવાલ ખરેખર આપણને આપણા જીવનની દિશા નક્કી કરવામાં મદદ કરી શકે.
ચોક્કસ.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે.
આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.